वर्णिवेश रमणीय दर्शन मंदहासिरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्ते त्वं सुकांतभृतं कांतं त्वं कांतं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वंदे भक्तिकासुतं। अनंतकोटि ब्रह्मांड अधिपति सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज की छत्र छाया में सारा जूनागढ़ प्रदेश प्राण सामन जूनागढ़पति राधारमण देवना दिव्य सानिध्य में भगवान श्री हरिनो वांग्मय स्वरूप ग्रंथराज सत्संगी जीवन दिव्य सानिध्य में कथापारायण शुभ प्रसंगे सभा में उपस्थित धर्मकूल आश्रित वाला सर्वे मारा संतो श्रीजी महाराज ना लाडीला धर्मकूल आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तजनों ने अमारा हृदयपूर्वक जय स्वामीनारायण। आजे तोरी ने आंगणे भगवान श्री स्वामीनारायणना दिव्य जीवनचरित्र लीला चरित्रोथी सभर एवा ग्रंथराज सत्संगी जीवननी कथा पारायणनो प्रसंग श्री स्वामीनारायण महामंत्र महोत्सव अंतर्गत आ शुभायोजन ए तोरीना आंगणे खूब आनंद उल्लासथी उजवाई रह्युं छे। हुं एम जाणुं छुं के ઘણા બધા ભક્તોને એમ હશે કે ઘણું મોડું થઈ ગયું છે, હું પણ એ વાત સમજુ છું કે ઘણું મોડું થઈ ગયું છે, પણ હું જે મોડું સમજુ છું ને તમે જે મોડું સમજો છો આ એક છે કે નહીં એને તમે નક્કી કરજો। હું જે સમજ્યો છું મોડું થઈ ગયું છે એ હું અહીંયા રજૂ કરું છું। આ જીવાતમાં ભગવાનના ધામની પ્રાપ્તિ માટે અનંત જન્મોથી ભટકે છે અને આ ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણે 84 લાખ જન્મ લીધા છે ને એટલે મોડું થઈ ગયું છે। જો કદાચ તમને મને આજથી પહેલા એટલે કે પહેલા કોઈ જન્મની અંદર જો ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ ગઈ હોત, જો ભગવાનના ચરણારવિંદને આપણને પ્રાપ્ત થયા હોત તો આપણે માનત કે ના વહેલું ભગવાનનું ધામ મળ્યું હો। પણ 84 લાખ યોનિની અંદર દુઃખ દરિદ્રતા અને સંતાપની અંદર રહીને આ જીવાત્મા અનેક કષ્ટ સહન કરીને પણ હજુ એ મોક્ષ પદની પ્રાપ્તિ એ મુક્ત બનવાની લાયકાત યોગ્યતા કેળવી શક્યો નથી, એટલા માટે હું કહું છું કે ઘણું મોડું થઈ ગયું છે। પણ વાલા ભક્તો, ભગવાન અને ભક્તની વચ્ચેનો આ એક બહુ મોટો તફાવત છે। ભક્ત હંમેશા પોતાનું વિચારે છે, જે જીવાત્મા છે ને જીવાત્મા અને પરમાત્માની વચ્ચેનો આ એક બહુ દીર્ઘ તફાવત આપણને દેખાય છે। જીવાત્મા હંમેશા પોતાનું વિચારે છે કે મારું શું, ત્યારે પરમાત્મા પોતાના ભક્તોનું વિચારે છે કે મારા ભક્તોનું શું। આજે પરમાત્માનું જેના શરણ આપણે કહીએ છીએ ને ગુજરાતીમાં કે જેને જેનો આશરો તેને તેની લાજ, ભગવાનના શરણને પામેલા જે ભક્તો છે એ ભક્તોની ચિંતા પરમાત્મા સ્વયં કરે છે ને એ જ ચિંતાના ભાગરૂપે આજે ઘોર કળી કાળની અંદર આ સત્સંગી જીવન ગ્રંથની સાક્ષી આપણે એમ જોઈએ ત્યારે ભગવાન સ્વામિનારાયણનો એક સંકલ્પ હતો કે મારે કળિયુગની અંદર એક સદ્ધર્મની સ્થાપના કરવી છે ને આ સદ્ધર્મની સ્થાપના કરવા માટે મહારાજે નિમિત્ત બનાવ્યું નરનારાયણ દેવને બદ્રિકાશ્રમની અંદર દુર્વાસા મુનિના શ્રાપથી. કથાના પ્રથમ પ્રસંગની અંદર તમે આ સાંભળી હશે કથા કે મહારાજને જ્યારે જીવાત્માના ભરતખંડમાં વસતા જીવાત્માઓની ચિંતા થઈ, ઋષિમુનિઓ આવ્યા, ભગવાન આગળ વૃતાંત રજૂ કર્યું કે મહારાજ અમે ભરતખંડમાંથી આવીએ છીએ અને ત્યાં જે આસુરી ઉપદ્રવ છે, જે અધર્મનો વ્યાપ્ત છે એ જોઈને અમારા તો હૈયા ભરાઈ આવ્યા છે, અમે વ્યાકુળ થઈ ગયા છીએ, અને જો આ જ પરિસ્થિતિ રહી તો ધર્મને ક્યાંય આશરો નહીં મળે, તમારા ભક્તોને ક્યાંય આશરો નહીં મળે. ત્યારે મહારાજે દુર્વાસા મુનિના શાપને જ્યારે નિમિત્ત બનાવ્યું, ત્યાર પછી આશ્વાસનના રૂપમાં મહારાજે શબ્દ કીધા છે કે આ જે શાપનો પ્રસંગ બન્યો છે તે અમારી ઈચ્છાએ કરીને બન્યો છે, કારણ કે આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અધર્મનો નાશ કરી, અધર્મનું ઉચ્છેદન કરી, સદ્ધર્મનું સ્થાપન કરી અને અમારા ભક્તોને મોક્ષનું પદ પ્રાપ્ત થાય એના માટેનું એક સુમાર્ગ અમારે સ્થાપિત કરવો છે, અને એના માટે આ પ્રસંગ એ નિમિત્ત બનાવ્યો છે, અમે માટે કોઈ મૂંઝાશો નહીં. વાલા ભક્તો, આ પ્રસંગને જ્યારે યાદ કરીએ ને ત્યારે આપણા જીવનની અંદર બે વાત આપણે સમજી રાખવાની છે. એક વાત કે જો ભગવાનના શરણની અંદર આપણે રહીશું તો મહારાજનું ઓલું વરદાન જે વચન આપ્યું ને આશ્વાસનમાં કે કોઈ મૂંઝાશોમાં, જો ભગવાનના શરણની અંદર આપણે રહ્યા, ભગવાનના આશ્રિત બનીને રહ્યા, તો વાલા ભક્તો આપણે પણ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે ભગવાનનો સીધો કોલ આપણા માટે છે. અને બીજી વાત એ પણ વિચારી રાખવાની કે જો એ ભગવાનની બાંધેલી મર્યાદા કે ભગવાનના આશ્રિતપણાનો આપણે જરા લેશ માત્ર પણ ત્યાગ કર્યો તો કળિયુગ જે છે એના કાળપાશને લઈને જ ઊભો છે, એ ક્યાં ભરડો લઈ લેશે આપણો એનું આપણને સંકલ્પ કે આપણને ખ્યાલ પણ નહીં આવે. અને એટલા માટે વાલા ભક્તો, મોડું થયું છે પણ છતાંય આપણા ભાગ્ય ઉદય થયા છે આજે. જેમ ઘોર રાત્રિ પછી જ્યારે સૂર્યનો ઉદય થાય ત્યારે સમગ્ર પૃથ્વી પ્રકાશમાન થઈ જાય છે, એમ આપણા લખ 84 ઘોર અંધકાર પછી આપણને આ સત્સંગ મળ્યો છે એ આપણા જીવનનો સૂર્યોદય થયો છે, ભાગ્યોદય થયો છે, આપણા જીવનની અંદર ભગવાનના ધામમાં જવાનો રાહ મોકળો બન્યો છે. માટે અમારે તો તોરીના અને રામપરના અને આજુબાજુના વિસ્તારના ભક્તજનોને ખરેખર હૃદયથી અભિનંદન આપવા પડે કે આજે આપણા જીવનની અંદર ભગવાનના દિવ્ય ચરિત્ર સાંભળી, ભગવાનના ઐશ્વર્ય પ્રતાપને જાણી અને ભગવાનનો સર્વોપરી મહિમા સમજવાનો જે અવસર આ ભક્તોએ સાંપડી લીધો છે એ ભક્તો ખરેખર ધનભાગી છે, બળભાગી છે. ઘણા વખતથી જ્યારે ભક્તો તોરી રામપરના ભક્તો અમને મળતા ત્યારે કંઈક ને કંઈક પ્રસંગ માટેનો અમને આમંત્રણ અને સંકલ્પ કરતા રહેતા, બાપુજી કંઈક કથાનું આયોજન કરીએ, ક્યાંક યજ્ઞનું આયોજન કરીએ, કંઈક એવું નિમિત્ત બનાવીએ કે અમારો સત્સંગ, અમારો જે આ આમ તો સોરઠનો સત્સંગ એટલે શુરવીર અને સહજાનંદી સિંહ જેવો સત્સંગ ગણાય, પણ છતાંય સમયના થપાડામાં કદાચ કોઈ ધૂળબૂળ ચડી ગઈ હોય તો એ ખંખેરી અને દૂર થઈ જાય, કદાચ કોઈ વાયરાના કારણે કાટ ચડી ગયો હોય તો એ કાટ દૂર થઈ જાય, અને અમે શુદ્ધ બનીએ, પવિત્ર બનીએ એના માટેનું કંઈ યજન કરો. અને એમની જે અભિલાષાઓ હતી, જે માંગણીઓ હતી, અમે કાયમ કહેતા કે કંઈક કરશું, કંઈક આયોજન સમય આવશે, કંઈક અનુકૂળતા હશે. પણ આજે જો ભગવાને તમારું, કદાચ અમે સાંભળ્યું ન સાંભળ્યું એ હજુ જુદી વાત છે, પણ તોરી રામપુરના ભક્તોનો પ્રાર્થના એ આર્તનાદ ભગવાને જરૂર સાંભળ્યો કે આ ટૂંકા સમયની અંદર, હમણાં થોડા સમય પહેલા શાકોત્સવનું નિમિત્ત બનાવી અને અહીંયા આગળ એક પ્રસંગનું નાનું એવું આયોજન થયું હતું, પણ આ જ ભગવાનના ભક્તોનો આર્તનાદ એ ભગવાન સુધી પહોંચ્યો અને મહારાજે સુંદર એવું આવું નિમિત્ત નિર્માણ કરી આપ્યું આપણને. માટે વાલા ભક્તો, ખરેખર શાસ્ત્રોની અંદર, ઘણા શાસ્ત્રો આ ભારતની ભૂમિની અંદર અત્યારે પ્રવર્તે છે, પણ કળિયુગની અંદર મોક્ષનો કરતલ કોઈ શાસ્ત્ર હોય તો સત્સંગી જીવન ગ્રંથરાજ એ ભગવાન સ્વામિનારાયણ, એમના વચનથી એનો મહિમા, એ ખૂબ આપણને મળ્યો છે, અને માટે આજે આપણે જે શ્રવણ કરીએ છીએ એને ધન્યભાગી પોતાને જાણી અને ખૂબ એને હૃદયની અંદર ઉતારજો, અને ભગવાનના દિવ્ય ચરિત્રોથી ભગવાનના ઐશ્વર્ય પ્રતાપને જાણી ને જીવનની અંદર ભગવાનના સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરજો. આ સત્સંગ વાલા ભક્તો, કોઈ એમ કે મહારાજે વચનામૃતની અંદર અનેક વાતો લખી, મહારાજે એક વાત બહુ સુંદર એમાં વર્ણન કરી. મહારાજ કહે છે કે અમે આ જે સત્સંગ સ્થાપ્યો છે, આ ધર્મ અમે જે સ્થાપ્યો છે, આ જે અમે દાખલો કર્યો છે, એ કોઈ એમ વિચારતું હોય કે સત્સંગ જગતના સુખને મેળવવા માટે, જગતના વૈભવને મેળવવા માટે, જગતની મોટપ મેળવવા માટે, કે અમે જગતના પદાર્થોને મેળવવા માટે કર્યું છે, તો એની મોટામાં મોટી મૂર્ખતા છે. ભગવાન સ્વામિનારાયણનો આ સત્સંગ સ્થાપવાની પાછળનો એકમાત્ર હેતુ, મહારાજ ગમે તે વચનામૃતમાંથી તમે એનો સાર કાઢો ને, ચાહે ભક્તિનું વચનામૃત હોય, ધર્મનું વચનામૃત હોય, વૈરાગ્યનું વચનામૃત હોય, ચાહે મહારાજના કોઈ લીલા ચરિત્રોનું વર્ણન કરતું હોય, મહારાજે ઘણી જગ્યાએ એમ કીધું કે આ તો અમારો સિદ્ધાંત છે એમ કરીને મહારાજે વાત કરી હોય, પણ આ તમામ શાસ્ત્રોના વચનામૃતનો જો નીચોળ કાઢો ને, તો એનું લક્ષ્ય એક છે કે જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ થાય. આ જીવાત્માને એન કેન પ્રકારે ભગવાનની પ્રાપ્તિ થાય, અને આ એકમાત્ર લક્ષ્યથી મહારાજે આવો દિવ્ય સંપ્રદાય સ્થાપ્યો. મહારાજ પોતે હયાતીમાં જે સુખ ભક્તજનોને આપ્યું, મહારાજે જે સિદ્ધાંતોનું પોષણ ભક્તજનોને આપ્યું, જો વાલા ભક્તો, આ બહુ આપણે બહુ અત્યારે તો ઘણા ભક્તો એમ કે, જ્યારે ધર્મ પાળવાની વાત આવે ને, ભગવાનની આજ્ઞાના અનુસાર જ્યારે વર્તવાની આ વાત આવે, એટલે ઘણા હરિભક્તો જેનામાં હિંમત નથી, જેનામાં હૃદયની અંદર એવી હામ નથી, એ હરિભક્તો પાંગળી વાત કરે, એમ વાત કરે કે સમય પ્રમાણે ચાલવું જોઈએ. હે, ઘણી વખત એમ પાંગળી વાત કરે કે અમારાથી થાય એટલું અમે કરીએ છીએ, આ થઈ શકે આ ન થઈ શકે, આવા સંકલ્પ વિકલ્પથી પોતાના મનને નબળું કરી નાખે છે. અને એક વાત હું કાયમ કહું છું કે વાલા ભક્તો, કે જીવાત્મા પહેલા પોતાથી હારે છે, પછી જગતથી હારે છે. જગતથી માણસ એમને નથી હારતો, પહેલા હૃદયથી હારી જાય છે, પોતાથી હારી જાય છે. મારાથી આ નહીં થાય, મારું હું વિવશ છું, મારી આ નબળાઈ છે, એ નબળાઈઓથી જે વિચાર કરી કરીને માણસની જ્યારે વૃત્તિ હારી જાય છે, ત્યારે એની શ્રદ્ધા, એનો આત્મવિશ્વાસ, એની શક્તિ સામર્થ્ય બધું હારી જાય છે. અને એવી પરિસ્થિતિનો લાભ આ કળિયુગી વાતાવરણ લે છે વાલા ભક્તો. આ કળિયુગની અંદર જે અધર્મ પોષાય છે, કે અધર્મીઓ પોષાય છે, કે જ્યાં સત્સંગ પાખંડ પૂજાય છે, એનું કારણ કે આપણી નબળાઈઓનો લાભ એ ભક્તો લે છે. માટે શ્રીજી મહારાજે બહુ સુંદર વચનામૃતની અંદર વાત લખી. મહારાજે કીધું, એક દિવસ સભા કરીને બેઠા, અને બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ સંતો, દાદા ખાચર જેવા સમર્થ હરિભક્તો ભગવાનની આગળ સન્મુખ બેઠા, ત્યારે મહારાજે એમ વાત કરી વચનામૃતની અંદર. મહારાજ કહે છે, આજે અમારે સત્સંગમાંથી કુસંગ દૂર કરવો છે. મહારાજે એમ વાત કરી કે અમારે સત્સંગમાંથી, તમે આપણને એમ થાય બ્રહ્માનંદ સ્વામીમાં કુસંગ હશે, વળી મુક્તાનંદ સ્વામીમાં કુસંગ હશે, પણ વાલા ભક્તો, મહારાજનો સિદ્ધાંત જો, મહારાજે એમ વાત કરી કે કુસંગ કેવા પ્રકારનો, કે કોઈ જો મોળો વિચાર કરે કે અમારાથી આ ધર્મ પડાય કે ન પડાય, અમારાથી આ સત્સંગ, અને આપણે તો શું સહન કરીએ છીએ. આપણે જો વિચારીએ ને, એ જમાનામાં આજથી 200 વર્ષ પહેલા જ્યારે સ્વામિનારાયણનું નામ લો ને, તો ગામ બહાર કાઢી મૂકતા હો. સંતો ગામડામાં જાય ત્યારે ઢોરમાર મારે, સંતો ગામડાની અંદર ખીચડી રાંધેલી હોય તો ખીચડીને લાત મારીને ફગાવી દે, અને આવું દુઃખ સહન કરીને એને નાતબાર મૂકી દે, એના ઓકા પાણી એટલે કે અનાજ સીધું પાણી આપવાનું બંધ કરી દે, એની સાથે દીકરા દીકરીનો વ્યવહાર બંધ કરી દે, આટલું સહન કરીને પણ આપણા બાપ દાદાઓએ શિર સાટે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત અને પક્ષ રાખેલો છે. આ ગૌરવ લેવાની વાત છે કે આપણે વારસો કોણો છે. જે ખમીરવંતી ભૂમિની અંદર આપણા બાપ દાદાઓ જન્મ્યા, અને આપણા બાપ દાદાઓએ જે શૂરવીરતાથી ભગવાન સ્વામિનારાયણના સડંગી સંપ્રદાયના સિદ્ધાંતને પકડી રાખ્યો, ગમે તે પરિસ્થિતિનો સામનો કર્યો, અને આપણે આપણા નબળા વિચારના કારણે, આપણી એક મોડી વિચારધારાના કારણે, આપણામાં રહેલા કુસંગના કારણે, શ્રીજી મહારાજના શબ્દોમાં, આપણે નબળા વિચારના કારણે કદાચ જો પાછા પડતા હોઈએ, તો વાલા ભક્તો, આપણે આપણી માનું ધાવણ લજવીએ છીએ. આ વસ્તુને ખૂબ, એટલા માટે આ વસ્તુ આજના પ્રસંગે કહેવાની જરૂર પડે છે કે આજે સત્સંગની અંદર આપણો સારો આટલો સત્સંગ, રળિયામણો સત્સંગ, આવો શુરવીર સત્સંગ, અને એની અંદર જ્યારે સત્સંગની અંદર આપણે એકરૂપતા કરવાની વાત કરતા હોઈએ, આગળ વૃદ્ધિ કરવાની વાત કરતા હોઈએ, અને કદાચ કોઈને આમ ઊભા કરીને પૂછવામાં આવે કે આપણા સંપ્રદાયનો સિદ્ધાંત શું છે, મારા જે વચનામૃતમાં હરિભક્તોને ત્રણ વાત ચાર વાત જાણી રાખવાની અતિશય આગ્રહ કરીને વાત કરીશ. મહારાજ, મહારાજે કીધું, એક તો અમારા સત્સંગની રીત જાણવી. મહારાજે વચનામૃતમાં કીધું છે, કથા વાર્તાનું શ્રવણ કરો ને ત્યારે ધ્યાનમાં રાખજો. મહારાજે કીધું અમારા સત્સંગની રીત જાણવી. સત્સંગની રીત કોણે કહેવાય? મહારાજે કીધું કે જે સત્સંગની રીત જે અમે પ્રવર્તાવી છે, ધર્મ અનેક છે, પણ જે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી વચનામૃતના માધ્યમથી, સત્શાસ્ત્રોના માધ્યમથી, સત્સંગી જીવન દેશ વિભાગના લેખના ગ્રંથના માધ્યમથી જે એક રીત પ્રસ્થાપિત કરેલી છે, જે એક મર્યાદાઓ પ્રસ્થાપિત કરેલી છે, જે એક પરંપરા પ્રસ્થાપિત કરેલી છે, મહારાજે કીધું કે એ રીત જાણી રાખવી. બીજા શું કરે છે એનું અનુસંધાન કે અનુસરણ કરવાની જરૂર નથી. બીજા કોઈ કરતા હોય એના ભાગ્યમાં અને એના ધર્મ પ્રમાણે, એની વિચારધારા પ્રમાણે જે માન્યતા હોય એની, આપણે કોઈનું ખંડન નથી કરતા. પણ અમારા જેને આશ્રિત થવાનું હોય, એટલે કે પરમાત્માનું જેને આશ્રિતપણું જોઈતું હોય, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિનું જેને શરણાગતિ જોઈતી હોય, મહારાજે કીધું કે એ અમારા સત્સંગીએ અમારા સત્સંગની રીત જાણી રાખવી. એટલે આ જાણી રાખવાનું કારણ એટલા માટે કોઈ અવળું સવળું ભેળવે નહીં. નહીં તો કોઈ કહે કે સત્સંગમાં વચનામૃતમાં મહારાજે આમ કીધું છે, હવે આપણે વચનામૃત બાપ ગોતરમાં જોયું ન હોય, એટલે એ કહે કે કાગડો કાન લઈ ગયો એટલે આપણે કીધું લઈ ગયો. એટલે આ દુવિધાઓ ન થાય, સંપ્રદાયની અંદર વિભાજન ન થાય, સંપ્રદાયની અંદર સિદ્ધાંતોને વિખૂટા ન પડી જાય, તૂટી ન જાય, મર્યાદાઓ તૂટી ન જાય, માટે મહારાજે આદેશ કરીને કીધું છે કે અમારા સત્સંગીએ આ અવશ્યપણે જાણી રાખવું. એ સત્સંગની મર્યાદાઓ જાણવાનો આ દાખલો છે. શાસ્ત્રોના માધ્યમથી આપણે સત્સંગની રીત જાણવાની છે. મહારાજે બીજી વાત કરી કે પોતાની ગુરુ પરંપરા જાણી રાખવી. મહારાજે એની અંદર દ્રષ્ટાંત દીધું. ગુરુ પરંપરાની અંદર એક વ્યક્તિ એવી પણ કહે છે કે જે ઉપદેશ દે, કથા કરે, આપણને કંઈક શીખવાડે, એનું નામ ગુરુ. જો શ્રીજી મહારાજનો આ સિદ્ધાંતને આ વ્યાખ્યામાં કે જે શીખવાડે એ ગુરુ, જ્ઞાન આપે ગુરુ, જો આ વ્યાખ્યામાં આપણે જો તોલીએ અને જો આના ત્રાજવામાં મૂકીએ તો એ કેટલી સફળ થાય તમે મને કહેજો. જે જ્ઞાન આપે ગુરુ, જો આ સિદ્ધાંતને જ્ઞાન આપે ગુરુ ખરા, પણ શ્રીજી મહારાજે જે ગુરુ પરંપરા જાણવાની કીધી એ પરંપરા કઈ જાણવાની કીધી? જ્ઞાન આપે ગુરુ, જો એમ વિચારીએ, જો જ્ઞાન આપે ગુરુ આ પરંપરાને આપણે જો વિચારીએ તો એક વસ્તુ વિચારો, કોઈ માણસ સ્કૂલમાં નિશાળમાં ભણવા જાય છે, એક ધોરણની અંદર એને આઠ વિષય ભણવાના આવે છે. કેટલા? આઠ વિષય ભણવાના આવે છે. આવું કોક ચાર ચોપડી ભણે છે, કોક દસ ચોપડી ભણે છે, કોક બાર ચોપડી ભણે છે. એટલે જો દસ ચોપડી ભણ્યા હોય તો એને આઠ દસ દસે ગુણો તો એસી વિષય ભણ્યા. કેટલા વિષય ભણ્યા? એસી વિષય. અને એસી ગુરુઓ થયા એના. કેટલા? એસી ગુરુઓ. અને એ જ્ઞાન તો આપ્યું ને નિશાળમાં. ક ક કડિયા ક શું કે કકો હે ક કલમનો ક ગ ગણપતિનો ગ એવું શીખવાડતા ને. એ શીખવાડ્યું કે નહીં? આપણને જ્ઞાન આપ્યું ને. જો એને ગુરુ કરીએ, હવે એની પરંપરા ગોતો, એ એસી જણાની પરંપરાઓને યાદ કરી રાખો, થાય? જ્ઞાન આપે ગુરુ જો એમ વિચારીને આપણે જો આ મર્યાદામાં, શ્રીજી મહારાજનો હેતુ શું છે હું એટલા માટે સમજાવું છું કે જો જ્ઞાન આપે એ જ માત્ર ગુરુ આપણે ગણતા હોઈએ અને એનું જ મહારાજે જો પ્રતિપાદન કર્યું હોય, જ્ઞાન આપે ગુરુ ખરા, આદરણીય ખરા, હું એનું ખંડન નથી કરતું, એ વાત પણ ધ્યાનમાં રાખજો. પણ શ્રીજી મહારાજે જે સ્થાપિત કર્યું છે, હું એ મર્યાદા શીખવાડવાની વાત કરું છું કે જો આ પરંપરાથી ત્રાજવામાં તોડીએ તો આપણે એસી ગુરુ ને એના બાપ ને એના દાદા ને એના દાદા ને એની કેટલી પેઢી યાદ રાખશો તમે? એ પરંપરા એને કોણે, ચાલો બાપ દાદાને એક બાજુ પર મૂકીએ તો આપણા શિક્ષકને કોણે શીખવાડ્યું, એના શિક્ષક કોણ હતા, એના શિક્ષક કોણ હતા, કોઈ દિવસ વિચારો છો? શ્રીજી મહારાજે જો આ પ્રતિપાદન કર્યું હોત ને તો એ પ્રેક્ટિકલી એટલે કે કોઈ દિવસ શક્ય જ ન બને, આવું થાય જ નહીં. તો મહારાજ જાતે એવો આદેશ કરે કે જે કોઈ દિવસ ન પડાય? મહારાજ એવો આદેશ ન કરે. પણ મહારાજે દ્રષ્ટાંત સાથે વચનામૃતની અંદર લખ્યું, મહારાજે કીધું અમારા ગુરુ એવા જે રામાનંદ સ્વામી. આ એક બહુ મહત્વનો વાત છે. મહારાજે કીધું અમારા ગુરુ એવા રામાનંદ સ્વામી. મહારાજે આ શબ્દ કેમ વાપર્યો? એક પરંપરાની શરૂઆત બતાવવા માટે. બાકી ભગવાન સ્વામિનારાયણ આપણે બધાએ જાણીએ છીએ અને કોઈ આનું ખંડન કરી શકે એમ નથી કે રામાનંદ સ્વામી ઉદ્ધવના અવતાર હતા. ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અવતારી પુરુષ હતા. જો ભગવાન ભગવાન પણ હોય અને ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી એ ભક્તનો અવતાર હતા, એટલે ભગવાનનું સ્થાન ભક્ત આગળ હંમેશા ઊંચું જ રહે છે. રામાનંદ સ્વામીને શ્રીજી મહારાજે ગુરુ તરીકે સ્વીકાર્યા, પણ છતાંય રામાનંદ સ્વામી આપણે ઘણા એવી ચિત્ર પ્રતિમાઓમાં આપણે દર્શન કરીએ છીએ કે મહારાજને જ્યારે સદા એમને મહારાજને પદારૂઢ કરાવ્યા જેતપુરની અંદર, ત્યાર પછી રામાનંદ સ્વામી નીચે ચાકળો નાખીને આગળ નીચા બેઠા છે. ગુરુનું સ્થાન હતું, પણ મહારાજનું જે ભગવાનપણું, જે ઐશ્વર્યપણું, એને ક્યારેય રામાનંદ સ્વામીએ ગૌણ કર્યું નથી. એટલે એ પરંપરાની એક પ્રારંભની લિંક આપણને એક પરંપરા જળવાઈ રહે એટલે મહારાજે લખ્યું, અને આગળ મહારાજે લખ્યું કે અમારા જે આચાર્ય સ્થાપેલા રઘુવીરજી અને અયોધ્યા પ્રસાદ, આ ગુરુ પરંપરા જો મહારાજે બતાવી તો એ, અને સત્સંગી જીવન ગ્રંથ એમ કહે છે, એતદ્યો એતદ વંશાનામ કરિષ્યંતિ આશ્રયમ. અમે જે સ્થાપેલા આચાર્ય એતદ્યો, આ બંને આચાર્ય રઘુવીરજી મહારાજ ને અયોધ્યા પ્રસાદ અને એમના વંશમાં થનાર આચાર્ય, શબ્દ શું રહ્યો, એમની પરંપરામાં લખ્યું હતો, એમની પરંપરામાં લખ્યું હતો. મહારાજે કીધું એમના વંશમાં થનાર આચાર્યનો જે આશ્રય કરશે. આ એક સિદ્ધાંત એટલા માટે વાલા ભક્તો સમજાવવાની જરૂર પડે કારણ કે મહારાજની પોતાની ઈચ્છા શું હતી, મહારાજે જે સુખ પોતે, આજે આપણે એમ કહીએ છીએ, હમણાં પાર્ષદ અમારા સભા સંચાલક એમ કહેતા અને સ્વામીએ પણ વાત કરી, લક્ષ્મીપ્રસાદ સ્વામીએ પણ વાત કરી કે મહારાજને અમને રાજી કરો તો મહારાજ રાજી થાય, આ નાતો કેમ બંધાણો આવો. આજે આચાર્યને આપણે કંઈ અર્પણ કરીએ, મહારાજની આજ્ઞામાં રહી આચાર્ય મહારાજની, તો એ મહારાજ રાજી થાય આવો નાતો કેમ બંધાણો. કારણ કે શાસ્ત્રની અંદર એક શબ્દ છે આત્મજ, દીકરાને આત્મજ કહેવાય, પોતાની આત્માનું જ ઉત્પન્ન જે ઉપજ છે એવું જે તત્વ એને આત્મજ કહેવાય, અને એટલા માટે પિતાની આત્મા છે એ પુત્રમાં રહેલી છે એવું શાસ્ત્રનો સંમત છે, આ શાસ્ત્રનો મત છે. અને એટલા માટે શ્રીજી મહારાજે પોતે બંને રઘુવીરજી પ્રસાદ, રઘુવીર પ્રસાદજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજને દત્ત કરી અને પછી ગુરુ ગાદી ઉપર બેસાડ્યા છે કે પોતાની આત્માનું તત્વ છે જે શ્રીજી મહારાજની આત્માનું તત્વ છે એ તત્વ આમાં સ્થાપિત કરેલું છે, અને એના વંશમાં આ પરંપરા એટલે ચાલી આવે કે રઘુવીરજી મહારાજ વડતાલ ગાદીના આચાર્ય, પછી ભગવત પ્રસાદજી મહારાજ, બિહારીલાલજી મહારાજ, શ્રીપતિ પ્રસાદજી મહારાજ, આનંદ પ્રસાદજી મહારાજ, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ અને અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, આ સીધી લીટીના વારસદારમાં આવે, આ ભગવાનની આત્માનો અંશ છે, આ આત્માનું સ્વરૂપ છે, માટે એને કરેલું ત્યાં પહોંચે છે, માટે એને કરેલું એ અક્ષરધામમાં પહોંચે છે. નહીતર રસ્તે ચાલતા ઘણાય મળે આવા, બધાને આપો તો અક્ષરધામનો ધણી રાજી થતો હોય તો કરી જોજો, જો અક્ષરધામના દરવાજા ખુલતા હોય તો. એટલે મહારાજે કીધું કે અમારી આ ગુરુ પરંપરા, શુદ્ધ પરંપરા, જો વાલા ભક્તો શ્રીજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી ત્યારે અનંત સંપ્રદાયો પ્રવર્તતા હતા, કોઈ સંપ્રદાયનું ખંડન કે ટીકા નથી કરતા આપણે, પણ એક વસ્તુ નિર્ધારિત છે કે જેમાં આચરણ નહોતા માટે મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્થાપન કર્યું કે જેમાં શુદ્ધ આચરણ આવે છે, જેમાં શુદ્ધ ધર્મ આવે છે, જેમાં શુદ્ધ ઉપાસના આવે છે, જેમાં શુદ્ધ ભક્તિ આવે છે. ધર્મની અંદર તો આચરણ અને ઉપાસના ભક્તિ હંમેશા શુદ્ધ જ હોય છે, પણ જ્યારે એના અનુસારનારા જ્યારે એની અંદર ભેળસેળ ભેગી કરી દે છે, એને અંદર વિકૃતતા ઊભી કરી દે છે, ત્યારે મહારાજને જરૂર પડી કે આ ધર્મને નાશ થતો હોય, ત્યારે મહારાજ એક નવો ચીલો ઊભો કર્યો કે જેની અંદર માત્ર ને માત્ર આચરણનો સંપ્રદાય કર્યો, અને શુદ્ધ પવિત્ર ઉપાસના આપણી કાયમ રહે, શ્રીજી મહારાજનો આદેશ કાયમ રહે. એટલે મહારાજના વચનથી, શિક્ષાપત્રીના માધ્યમ, વચનામૃતના માધ્યમથી મહારાજે બીજું આ ગુરુ પરંપરા જાણવાનું કીધું. ત્રીજું મહારાજે કીધું, પોતાના ઈષ્ટદેવનો સર્વોપરી મહિમા જાણી રાખો. ભગવાનને જો ભગવાનમાં પણામાં જો પ્રતીતિ ન થઈ હોય ને વાલા ભક્તો, તો ભક્તિ માર્ગ ક્યારેય સફળ નથી થતો. કારણ કે જેમ વેગ આવે, જેમ પૂર આવે એટલે પાણી ઊંચું ચડે, અને ઓટ આવે એમ પાણી હેઠું ઉતરે. જેમ પાણી આપણે દૂધને ગેસ ઉપર કે ચૂલા ઉપર મૂક્યું હોય, ઉભરાય એટલે આપણને એમ લાગે કે આ પવાલી છલકાઈ ગઈ છે, પણ હકીકતમાં જો નીચેથી અગ્નિ ખસેડી લેવામાં આવે તો અડધી પવાલી પણ હોય નહીં. એમ જ્યારે ઉભરો આવે, આ મહિમા ન હોય ને તો માત્ર ઉભરા જ છે એમ માનજો. જો ભગવાનનો સર્વોપરી મહિમા અને નિષ્ઠા ભગવાનના સ્વરૂપમાં નથી અને આપણે આવા ઉત્સવની અંદર આનંદ કરીએ છીએ તો આ ઉભરા છે. પણ જો વાસ્તવમાં નક્કર આપણાની અંદર જો એવી નિષ્ઠા અને ભગવાનનું સર્વોપરીપણું આપણે જો સમજ્યા છીએ, જેવું મહારાજે સમજાવ્યું છે એવું જો આપણે સમજ્યા છીએ, તો માનજો કે વાસ્તવમાં આપણી આ જે આપણી ગાગર છે કે આપણી પવાલી છે એ ભક્તિથી છલકાય છે. નહીં તો છલકાય તો ઓલું છલકાય ને, હે, પણ એ માત્ર ઉભરાના કારણે છલકાય, એમાં વાસ્તવિકતા નક્કરતા કંઈ હોય નહીં. જ્યારે આપણે જ્યારે જે કાર્ય કરીએ છીએ, આ દાખલો કરીએ છીએ, આજે તોરી રામપુર અને આજુબાજુના ભક્તજનોએ જે દાખલો કર્યો છે ને, આ વાસ્તવમાં છલકાય છે, આ ઉભરો નથી. કારણ કે હૃદયગત છે, આ માત્ર દેખાવો નથી, હૃદયમાંથી એવો ઉમળકો છે કે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના બિરુદ ગાવા છે અને સાંભળવા છે, અમારા ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને અમારે અનુસરવા છે. અને મહારાજે ચોથી વાત કીધી, સત્સંગીની રીત જાણી રાખવી. આપણે પોતાની મર્યાદા પણ જાણવાની વાત છે, ભગવાનની સ્વરૂપ નિષ્ઠા, ગુરુ પરંપરા, સંપ્રદાયની રીત જાણી અને સત્સંગીની રીત શું છે, સત્સંગી તરીકે અમારું શું કર્તવ્ય છે. આપણું કર્તવ્ય માત્ર આવા ઉત્સવ સમયમાં જવું, પ્રસાદ પાણી લેવા અને ઉતારા પાણી કરી દર્શન કરીને પાછું આવતરેવું, આ માત્ર આપણું કર્તવ્ય નથી. વચનામૃતમાં ગરડા પ્રથમના 14 વચનામૃતમાં મહારાજે એમ લખ્યું, અમારા દાખલા સામું જોજો. મહારાજે બહુ સુંદર વાત લખી, અમારા દાખલા સામું જોજો. જો અમારા દાખલા, અમે જે કર્યું છે, ભગવાન સ્વામિનારાયણે જે સહન કર્યું, નનસંતોએ જે સહન કર્યું, આપણા વડવાઓએ જે સહન કર્યું, અને એની અંદર જો કોઈ પણ જાતનો ફેર પડી જાય અને જો વિખૂટા પડે, મહારાજ કહે છે કે તમે ભજન કર્યું છે ને એમ અમે નહીં માનીએ. મહારાજ કહે છે તમારે ને અમારે ઘણું છેટું રહેશે, આ શ્રીજી મહારાજના શબ્દો છે. જો અમારી આજ્ઞામાં અમે કહ્યું છે એમ તમે નહીં કરો, તો તમારે ને અમારે ઘણું છેટું રહેશે, અને અમે કહ્યું છે એમ જો તમે કરશો તો અક્ષરધામમાં તમે ને અમે ભેળા હઈશું, આવું શ્રીજી મહારાજના શબ્દો છે. એટલે મહારાજે કીધું સત્સંગીની રીત જાણવી રાખવી. આપણે કાયમ આ અમારે કરાય આ ન કરાય, આની અંદર આમાં બોલાય ન બોલાય, આની અંદર અમારે શું લેવા દેવા આવ્યા તો એ જાણે, એમ જે આપણે બીજાના ઉપર ઢોળવાનો પ્રયત્ન હંમેશા કરતા હોઈએ છીએ, એમાં આપણો સત્સંગ ચૂથાય છે, ભગવાન સ્વામિનારાયણનો દાખલો રોળાય છે. અને માટે વાલા ભક્તજનો, આ શાસ્ત્રના માધ્યમથી, કથાના માધ્યમથી એ સિદ્ધાંતોનું તમને જાણકારી આપવામાં આવે છે. સત્સંગીની રીત ન કેવળ પ્રસાદને પાણી કે દર્શનને માનપાન લેવા આપણે મંદિરમાં જતા કે ઉત્સવમાં જતા, આપણે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને દ્રઢ કરવા જઈએ છીએ. અને દ્રઢ કેવો કરવો, કે પોતાના આચરણમાં તો મૂકવું જ, પણ વચનામૃતમાં મહારાજે કીધું કે જે શુરવીર હોય અને એની શુરવીરતા જો ખરેટાણે ન દેખાય તો એને શુરવીરતા વ્યર્થ છે, અને જેની પાસે સદલક્ષ્મી છે, સત્કાર્યમાં ન વપરાય તો એની લક્ષ્મી પણ વ્યર્થ છે. અને એટલા માટે જેવી દ્રઢતા, જેવી નિષ્ઠા આપણને ભગવાન સ્વામિનારાયણની છે, આપણે કોઈની સામે ન કહી શકીએ, મોશરમમાં રહીએ, આપણે લોકલાજમાં રહીએ, અને આપણે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતનું પ્રતિપાદન પણ ન કરી શકીએ, તો મહારાજ કહે છે એની સમજણ પણ વ્યથા છે, એની સમજણ પણ વ્યર્થ છે, એની આવડત હોશિયારી પણ વ્યર્થ છે, એનું કોઈ કામ નથી. માટે વાલા ભક્તો, આજે આ સત્સંગીની રીત, આ શ્રીજી મહારાજના શબ્દો કહું છું, હો, શ્રીજી મહારાજે જે બતાવ્યું સત્સંગીની રીત જાણવી, એ આ સત્સંગીની રીત આ છે કે અમારું કર્તવ્ય શું છે, ભગવાન સ્વામિનારાયણના દાખલાનું અનુસંધાન રાખવાનું, અને ભગવાન સ્વામિનારાયણની બાંધેલી મર્યાદા ઉપર છાતી કાઢીને આપણે વિશ્વાસથી, દ્રઢતાથી એના ઉપર એક એક ડગ આગળ માંડીએ, આપણે ભગવાન સ્વામિનારાયણ સામે ચાલીને લેવા આવે. હમણાં સ્વામીએ વાત કરીને, જો ભક્તની પરાકાષ્ઠા ભક્તિની પહોંચે તો ભગવાનને દોડીને આવવું પડે છે, અને એવી ભક્તિ જો આપણે આર્તનાદથી કરીએ, એવી ભક્તિ જો ભગવાનના માર્ગ ઉપર આપણે ચાલીને કરીએ, તો અક્ષરધામનો ધણી એ આપણને અહીંયા હાજરા હજૂર આપણને દર્શન દે. મહારાજે એમના માટે પણ વચનામૃતમાં લખ્યું કે મર્યા પછી અક્ષરધામ મળશે કે નહીં એની શંકા ન રાખવી, એને તો છતે દેહે અક્ષરધામ છે. અને ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, આ મહારાજના જાગતા સ્વરૂપ છે, હાલતા ચાલતા અને બોલતા સ્વરૂપ છે. બસ આપણી ભક્તિની પરાકાષ્ઠા કરવાની જરૂર છે, આપણે સ્થિતિએ ઊંચું ચડવાની જરૂર છે કે ભગવાન આપણને મૂર્તિમંત તેની અંદરથી દર્શન દઈને મહારાજ એમ કે વાહ ભગત વાહ, અમે જેવું ધાર્યું હતું એવું તમે કર્યું છે. જીવન જો જીવવું હોય તો વાલા ભક્તો આવું જીવજો, અને નહીતર તો પછી જીવ્યા મર્યા એક બરાબર છે. હે, જીવતા છો તોય મરેલા છો, મરેલા હશો તોય મરેલા જ છો, એટલે એની અંદર કોઈ જાતનો ફેર પડવાનો નથી. પણ આવો ખુમારીથી જે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું આપણે કંઠી ગળામાં ધારણ કરી છે, જેનો તિલક ચાંદલો કપાળમાં કરીએ છીએ, જેના આશ્રિત તરીકે આપણે ઓળખાઈએ છીએ, એની ખુમારી રાખી, એની ભક્તિ રાખી અને એની આજ્ઞાની અંદર શિરસાટે રહીએ અને ભગવાન સ્વામિનારાયણના બિરુદની ઉપર આપણે આગળ ચાલીએ તો મહારાજ મને એવું લાગે છે કે આપણા માટે છતે દેહ અક્ષરધામ છે અને ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર ખૂબ રાજી છે. આ ચાર સિદ્ધાંતોને આપણે આ કથાના માધ્યમથી શીખીએ એટલે આપણા જીવનની અંદર ઉતારીએ તો હું એમ માનું છું કે આપણે આ જે દાખલો કર્યો છે, જે યજમાનોએ પૈસા ખર્ચ્યા છે, કે જે મહેનત હરિભક્તોએ યુવાનોએ ખાસ દોડીને મહેનત કરી છે, આજે આટલું ભવ્ય શોભાયાત્રા, આ કથા મંડપ, આ તમામ જે કાર્ય આપણે કર્યું છે એ આપણું કાર્ય સાર્થક થશે. માટે દરેક ભક્તજનોને, જોકે તોરી રામપુરનો સત્સંગ અમારો જૂનો જાણીતો સત્સંગ છે, કારણ કે બાપુજી સાથે પણ અમે ઘણી વખત અહીંયા આગળ એકાદ બે વખત અમારે આવવાનો પ્રસંગ બન્યો છે, ત્યાર પછી પણ એક વખત અમે આવેલા અને હમણાં છેલ્લે આ શાકોત્સવમાં, એટલે ઘણી વખત પ્રસંગ હરિભક્તોની સાથે મળમેળાપનો થયેલો છે. એટલે અમે જાણીએ છીએ કે આ સત્સંગ એ દિવ્ય સત્સંગ છે અને આ દિવ્ય સત્સંગને બસ કેવળ થોડી જો પોષણ મળી જાય તો આ સત્સંગ એ સુરતની અંદર વખણાય એવો સત્સંગ છે. સમગ્ર રાધારમણ દેવના દેશની અંદર ખૂબ સારી રીતે એની નામના થાય આવો દિવ્ય સત્સંગ અને આવો સજ્જડ સત્સંગ છે. માટે દરેક હરિભક્તોને આવું ભગવાન સ્વામિનારાયણની કૃપાનો પ્રસાદ મળે અને દરેક સત્સંગની અંદર ખૂબ દ્રઢતાથી આગળ વધી શકો, સાચી સમજણ, સાચા સિદ્ધાંતોને અપનાવી શકો અને દરેકના જીવન ભગવાન સ્વામિનારાયણના આજ્ઞામય થાય અને ભગવાન સ્વામિનારાયણના કૃપાપાત્ર થાય એવી જ અમે આજે અંતરથી અભિલાષા કરીએ છીએ. આજે અમે આવ્યા, અમને ખૂબ આનંદ થયો છે, તમારા બધા ભક્તોનો ભાવ હતો અને જે પ્રેમ તમે બધાએ અમને આપ્યો છે એ અમે આંખ માથા ઉપર ચડાવીએ છીએ અને હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ કે આ જૂનાગઢ સત્સંગ સમાજને, તોરી રામપુરને, આજુબાજુના વિસ્તારના સત્સંગ સમાજને ભગવાન પોતાની કૃપાથી ખૂબ નવાજે અને ખૂબ એવી આશીર્વાદ આપે કે આ સત્સંગ દિન પ્રતિદિન વધારે વૃદ્ધિને પામે, સત્સંગ દિન પ્રતિદિન દ્રઢ થાય, મજબૂત થાય, એ સંપ સુખ શાંતિ એકતા આ સંપનો ઘરેણું બને અને આ સત્સંગની અંદર ભગવાન સ્વામિનારાયણની દિવ્યતા હકંડ પ્રેરાતી રહે એવી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવ પાસે આવી પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી અજિન પ્રસાદજી મહારાજ શ્રી વતી સર્વ ભક્તજનોને ખૂબ રૂડા આશીર્વાદ આપી અને પરમ પૂજ્ય અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી વતી સારાય સ્ત્રી સત્સંગ સમાજને અંતરના આશીર્વાદ આપી આજના પ્રસંગના ભગવાન સ્વામિનારાયણ દરેક યજમાનોને ખૂબ એનું શુભ ફળ આપે અને સાથે સાથે વાલા ભક્તો જે નિમિત્તથી અને જેના અંતર્ગત આયોજન થયું છે એવું શ્રી સ્વામિનારાયણ મહામંત્ર, ભગવાન સ્વામિનારાયણે આપણા ઉપર કેટલી કરુણા કરી વાલા ભક્તો. ભગવાનના અનંત નામો છે, હજારો નામ ભગવાન, ભગવાનને આપણે ઓળખીએ છીએ હજારો નામથી, પણ દરેક નામની પાછળનો ઇતિહાસ જો જોઈએ તો આપણને એમ જાણવા મળે કે નામ કાં તો કોઈ ઋષિમુનિઓ આપ્યા છે, કાં તો કોઈ દેવતાઓએ આપ્યા છે, કાં તો કોઈ ભક્તોએ આપ્યા છે. પણ આ એક નામ એવું છે ભગવાન સ્વામિનારાયણે જે પોતાના સ્વમુખે પ્રગટ કરેલું છે. વિશ્વની અંદર કોઈ સંપ્રદાય એવો અજોડ આવો આનો જોટો જડે એમ નથી કે જેમાં ભગવાને પોતાનું નામ બતાવ્યું હોય કે ભાઈ મારું ભજન આ નામથી કરજો. કદાચ રામ, ચંદ્ર, કૃષ્ણ પરમાત્મા બધા નામ ભગવાનના જ છે, એનો મહિમા પણ અપરંપાર છે, પણ એ બધા નામ ઋષિમુનિઓ દ્વારા અથવા ભક્તો દ્વારા આપવામાં આવેલા છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણે ફણેનીની અંદર પોતાના સ્વમુખે આ નામની ઉદ્ઘોષણા કરી અને આપણને એક મહામંત્ર આપ્યો છે એનો પ્રતાપ કેટલો હોય, જે ભગવાનના સ્વયં મુખમાંથી જે પ્રગટ થયું છે નામ, એવા સ્વામિનારાયણ મહામંત્રને આ વર્ષે 208 વર્ષ પૂર્ણ થાય છે. માટે અમે પૂજ્ય મહારાજશ્રીએ એક સંકલ્પ કર્યો કે સત્સંગની અંદર આપણે અવારનવાર કંઈક ને કંઈક કાર્ય તો કરતા જ આવીએ છીએ, પણ ભગવાન જેના ઉપર રાજી થાય અને ભગવાનના મંત્રનો, ભગવાનના નામનો જયઘોષ થાય એવું કોઈ સુંદર કાર્ય કરીએ, એટલે પૂજ્ય મહારાજશ્રીના સંકલ્પથી 208 વર્ષનું જ્યારે આ વર્ષ ચાલે છે મહામંત્ર પ્રાગટ્યને, ત્યારે આખું વર્ષ સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એનું અમે પ્રાથમિક એક ટેસ્ટ કેસ જેને કહેવાય એક અમે અનુસંધાન રાખી અને ગઢપુરની અંદર થોડા મહિના પહેલાં એક પ્રસંગ કર્યો હતો. 1 કરોડ મંત્ર લખવાની એમાં એક આયોજન કર્યું હતું કે 1 કરોડ મંત્ર ભગવાન સ્વામિનારાયણના મહામંત્ર લખાય, પણ ભગવાનની કૃપાથી, ગોપીનાથજી મહારાજની કૃપાથી આ ગઢપુર ગામ પૂરતું સીમિત આયોજન હતું, પણ છતાંય હરિભક્તો એટલો ઉત્સાહ બતાવ્યો કે 1 કરોડ લખવાને બદલે 2 કરોડ લખાણા. આજે ભગવાન સ્વામિનારાયણના મહામંત્ર 2 કરોડ લખાણા, એટલે અમને એમ થયું કે જો ગરડાના એકલા હરિભક્તો આટલો લાભ લેતા હોય તો સમગ્ર સંપ્રદાય જે દેશ વિદેશમાં પથરાયેલો છે આ બધાને આનો લાભ મળે એટલે એક ભગીરથ આયોજન એનું અમે આયોજન કર્યું. અને ગત 23 તારીખે વડતાલની અંદર આ મહામંત્ર પ્રાગટ્ય દિવસે આ મંત્ર લેખનનો અમે આરંભ કર્યો અને સંકલ્પ કર્યો કે 100 કરોડ મંત્ર લખવા છે એટલે 1 અબજ લખવા છે. 1 કરોડના 2 કરોડ થયા એટલે અમે સંકલ્પ કર્યો કે 100 કરોડ મંત્ર લખવા છે અને સમગ્ર વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશ અને વિદેશની અંદર વસતા તમામ ભક્તો એને બધાને આની અંદર એક સૂત્રમાં બાંધી દેવા છે કે સ્વામિનારાયણ મહામંત્રથી બધાએ બંધાઈ જાય. અને આ એક અનુષ્ઠાનના રૂપમાં કરવું છે કે જે 1 વર્ષ સુધી ચાલે અને વર્ષના અંતે એક ભવ્ય મોટો યજ્ઞ થાય અને દશાંશ આહુતિ જે શાસ્ત્રવિધિ પ્રમાણે એની આહુતિઓ પડે અને એ મંત્રનું સંપુટ આખું એટલે એનું ફળ મળે ભક્તજનોને આ ભક્તિનું. એટલું સુંદર આયોજન કરી અને આ સંકલ્પ કર્યો છે અને એટલે આ મહોત્સવ મહામંત્ર મહોત્સવ વર્ષ તરીકે આ ઉજવાય છે. એટલે આ અહીંયા જૂનાગઢ પ્રદેશના ભક્તજનોને પણ અહીંયા આગળ નોટબુકો અમે અહીંયા મોકલાવી છે એટલે દરેક હરિભક્તો એ મંત્ર લેખનનો અવશ્ય લાભ લેજો. આ એક ભગીરથ કાર્ય છે, ભગવાનના રાજીપાનું કાર્ય છે. અને તમને જાણીને આનંદ થશે કે ગઈ 23 તારીખે આ મંત્ર લેખનનો પ્રારંભ કર્યો, હજુ 23 તારીખ આવી નથી. 100 કરોડ મંત્ર લેખન માટે જે ચોપડીઓ છપાવી હતી એ ખૂટી ગઈ છે. નવી બીજી અમે 100 કરોડ છપાવવા માટેનો ઓર્ડર આપી દીધો છે એટલે તમે બધા હવે કમર કસી અને તમે ભગવાનની ભક્તિમાં જોડાઓ અને ભગવાન તમારા ઉપર રાજી રહે એવી અમે આશા રાખીએ છીએ. દરેક હરિભક્તો અબાળ વૃદ્ધ તમામ આનો ખૂબ લાભ લેજો. આજ તમને સર્વને ભલામણ સાથે ભગવાન સ્વામિનારાયણ સર્વનું મંગળ કરે એ જ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.